તારીખ 29/9/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બુલ નંબર 475 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
નહીં, એમાં શું છે કે જે જ્ઞાન સામાન્ય છે અને એક જે જ્ઞાન વિશેષ છે એમાં જ્ઞાન વિશેષનું મુખ જે આ બાજુ છે એને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવું છે, એમ લેવું છે, હવે પકડો, એમ લેવું છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એના એનાથી ભેદજ્ઞાન કરવાનો પ્રશ્ન નથી, પણ એને વાળવાનો પ્રશ્ન છે. શું જે જ્ઞાનનું વિશેષ જ્ઞાનનું મુખ આ બાજુ છે એને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવું છે, બસ આટલું કામ છે. હા, એવું મારું સ્વરૂપ નથી એમ નિષેધ આવે, એવું મારું સ્વરૂપ નથી, અને સ્વરૂપ નથી એમ જ્યાં લેવા જાવ ત્યાં તો પછી બધી જ પર્યાયો લઈ લેવી પડે, એકલા ઇન્દ્રિય જ્ઞાનને જ લેવું એમ નથી ત્યાં. અને એના એટલા માટે તો કોઈ વાર એમ પણ કહેવાય છે શબ્દ વાપરવામાં વાંધો નથી, ભેદજ્ઞાન શબ્દની સાથે વાંધો નથી. એમ તો આપણે નથી કહેતા કોઈ શુદ્ધ પર્યાયથી ભેદજ્ઞાન કરવું, પરદ્રવ્યથી ભેદજ્ઞાન કરવું, રાગથી ભેદજ્ઞાન કરવું, અને એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભેદજ્ઞાન કરવું. તો ભેદજ્ઞાન શબ્દ સાથે વાંધો નથી, પણ જે પરદ્રવ્ય અને રાગ સંબંધીનું ભેદજ્ઞાન છે અને શુદ્ધ પર્યાયનું ભેદજ્ઞાન છે એ એક સરખું નથી. શું પરદ્રવ્ય સાથેનો સંબંધ કાપવો છે, જે રાગ દ્વારા સંબંધ થાય છે તે, પ્રસમુખતા દ્વારા સંબંધ થાય છે તે, અથવા એની સાથેના એકત્વપણાનો સંબંધ થાય છે તે કાપવો છે. એક રાગમાં રાગનો અભાવ જ કરવો છે, રાગનો તો નાશ કરવો છે, પરદ્રવ્યનો નાશ નહીં થાય, પરદ્રવ્ય પરદ્રવ્યના સ્થાને રહેશે પણ સંબંધ કપાય છે વેદનામાં. રાગમાં તો કે રાગ સાથેનું ભિન્નપણું પણ થશે અને સરવાળે રાગનો નાશ થઈ જશે. શું એમ શુદ્ધ પર્યાયની સાથે ભેદ જ્ઞાન લઈએ તો શુદ્ધ પર્યાયનો નાશ નહીં થાય, પણ પર્યાયમાં એકત્વ કરવું નથી એમ એકત્વ. શુદ્ધ પર્યાય પણ ત્યારે જ પ્રગટે કે ત્રિકાળીમાં એકત્વ હોય, ત્યારે પર્યાયમાં એકત્વ હોય એને કોઈ દિવસ શુદ્ધ પર્યાય ન હોય. મોક્ષ માર્ગની શુદ્ધ પર્યાય ત્રિકાળીમાં એકત્વ થયા પછી શરૂ થાય છે. એટલે શુદ્ધ પર્યાય વાળાને પર્યાયથી ભિન્નપણું જે કહેવામાં આવે છે, ભેદજ્ઞાન કહેવામાં આવે છે, એ પર્યાયમાં એકત્વપણું નથી એટલો જ આશય છે ત્યાં. ત્યાં એ પર્યાયનો નાશ નથી કરવો જેમ રાગનો નાશ કરવો છે. એટલે ત્રણેય જગ્યાએ વિષયને ભેદજ્ઞાન કહેવા છતાં જુદો જુદા પ્રકારનો વિષય છે એ ચોખ્ખું હોવું જોઈએ. નહીતર એક લાકડીએ ત્રણેયને હાંકવાનું થાય, તમેલ ન પડે. સમજણ છે એ ચોખ્ખી હોવી જોઈએ. શું કે ક્યાં શું કામ છે, ક્યાં કઈ જાતનું કામ છે, ક્યાં કેવી રીતનું કામ ચાલે છે, ક્યાં કેવી રીતનું કામ. શબ્દો મર્યાદિત છે આપણી પાસે. હવે જો અહીંયા લક્ષ લક્ષણની ચર્ચામાં સ્વસંવેદન લીધું તો એ સ્વસંવેદન શુદ્ધ ઉપયોગનું નથી, એ તો જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ પોતા પણ ત્યાં જણાય છે, માટે એને સ્વસંવેદન કીધું છે. ત્યાં ઓલું ત્રિકા જે અનુભવમાં સ્વસંવેદન આવે છે અનુભૂતિમાં એ નથી કાંઈ, ત્યાં તો લક્ષ લક્ષણની ચર્ચા છે. અહીં તો ઓળખવાનો સ્ટેજ ચાલે છે, અનુભવના સ્ટેજની ચર્ચા જ નથી આ તો. છતાં શબ્દ સ્વસંવેદન વાપર્યો છે, એટલે શબ્દ ગમે તે આવે ત્યાં તે ત્યાં જે તે શબ્દનો અર્થ શું થાય, ત્યાં તે શબ્દથી શું કહેવા માગે છે એ સ્પષ્ટ હોવું જોઈએ આપણે, નહીંતર સ્વસંવેદન ઓલું અનુભૂતિનું લઈ લઈએ એ નથી ત્યાં. એમ ભેદ જ્ઞાન જુદા જુદા પ્રકારમાં બોલવામાં આવે છે, દેહથી જુદાપણામાં, રાગથી જુદાપણામાં, ઇન્દ્રિય જ્ઞાનથી જુદાપણામાં, અતિન્દ્રિય જ્ઞાનથી જુદાપણામાં, બધામાં ભેદ જ્ઞાન શબ્દ વપરાય છે. ચાર તબક્કે આવેલી બધામાં વાત જુદી જુદી છે, એવી રીતે સ્પષ્ટ હોવું જોઈએ. નહીંતર એક લાકડી હાંકવાનું થઈ જાય ઓઘે ઓઘે. ઊંઘ સંજ્ઞામાં નહીં આવવું, એક એક વાતને પોતાના પર્યાય સાથે મેળવણીમાં લઈ જવી અંદરમાં, અને પોતાના અનુભવને તપાસવો અને પછી માન્ય કરવું, આ એક સમજવાની કાર્ય પદ્ધતિ રાખવી. નહીતર શું છે કે આપણે આપણાથી વિશેષ જાણકાર હોય એની વાત સાંભળીને હા હા ન્યાય સંપન્ન લાગે આપણને એટલે હા પાડી દઈએ, પણ એ ઓઘે ઓઘે હા હા પાડવા જેવી છે. એક એક વાતને ચોખ્ખી ન સમજાય ત્યાં સુધી ખોદી ખોદીને ચોખ્ખી કરવી, પાછળ પડી જવું, એમાં એનો છંછેડવામાં કાંઈ વાંધો નહીં, કોઈ વિષય નહીં, પૂરો છંછેડવો. શું પણ પોતાને ચોખ્ખું હોવું જોઈએ. એટલે એની સામે ક્યારે તર્ક આવશે? કોઈનો પણ. તમે જેને હા પાડી હશે એનો કોઈનો તર્ક આવશે એટલે તમે તમારી મેળવણીમાં વ્યા જશો પહેલા, કે મેં તો મેળવીને નક્કી કર્યું છે. એટલે તમને ઓલાના તર્કની અંદર જે કાંઈ ભૂલ હશે એ સમજાઈ જશે. શું? અને નિત્રનો બળવાન તર્ક હશે ને તો તમે ડગી જશો. ઓગે હા પાડી હશે તો તમે ડગી જશો. ચાલો આમ હશે આમ હશે, કાંઈક વાત જુદી કહેવા માગે છે, આ કાંઈક વધારે વાત કહેવા માગે છે, કાંઈક આપણને કાંઈક મજા ફેરતો નથી ને, પોતે શંકામાં આવી જશે. એટલે સ્થિર ન રહી શકે. એ દરેક વાતની મેળવણી કરીને સમજવાનો પ્રયત્ન રાખો. અંતર મેળવણીમાં જવું, ન જવાય ત્યાં સુધી વાતને છંછેડવી બરાબર. નહીં, બિલકુલ ડરવાનો પ્રશ્ન નથી. આમાં શું, બધા સત્સંગ કરવા બધા સાધર્મીઓ ભેગા બેઠા છે, ઉપદેશકનું ગુણસ્થાન જ છઠ્ઠે પૂરું થાય છે, બધું ક્યાં ચાલશે? શું પછી તો સત્સંગ જ કરવાનો છે. જ્ઞાનીઓ સત્સંગ ને ઈચ્છે છે, જ્ઞાનીઓ મુમુક્ષુના સત્સંગ ને ઈચ્છે છે. એક અવતારી છે શ્રીમદજી, તો સૌભાગ્યને લખ્યું છે ને, તમારો સત્સંગ ને ઈચ્છવું જ અમારી અસંગતા છે. અમે અસંગતાના ઈચ્છુક છીએ, પણ તમારો સત્સંગ જ અમારું અસંગપણું છે, એમ કીધું. એવા પાત્ર જેવો હોય, ઉત્કૃષ્ટ પાત્ર જેવો હોય, એના સત્સંગમાં જ્ઞાનીઓને પણ પોતાને લાભનું જ કારણ. એમાં એકત્વ છોડવાની વાત છે, એકત્વ ન થવું જોઈએ ભૂલથી. જોકે શુદ્ધ પર્યાયવાળાને નથી થતું, પણ અધ્યાત્મ પર્યાયો છે, શુદ્ધ પર્યાયો છે, તે અધ્યાત્મ પર્યાયો છે. અને અધ્યાત્મ પર્યાયોનો બહુ મહિમા શાસ્ત્રોમાં ગાયો છે. સમ્યક દર્શન, ધુનીપણું, કેવળ જ્ઞાન, એ બધી અધ્યાત્મ પર્યાયોનો મહિમા બહુ ગાયો છે. પણ એ કે પર્યાયનો મહિમા ગાવા ખાતર પર્યાયનો મહિમા નથી ગાયો, દ્રવ્યનો મહિમા કરવા માટે પર્યાયનો મહિમા ગાયો છે. હું કોઈ એમ ભાઈ, અમારી નોકરડી છે, કામ વાળી છે, એ મોટો આવે છે હંજવારી કાઢવા. હં એમ, અમારે કામવાળીને ત્યાં મોટર છો તો તમારે ત્યાં શું હશે? કે કામવાળીનો મહિમા નથી, કામવાળીના શેઠનો મહિમા છે. એમ જે પર્યાય તો ચાકરડી છે, એ તો સેવિકા છે, સેવે છે દ્રવને. પર્યાય તો દ્રવને સેવા કરનારી સેવિકા છે. તો જેની ચાકરડી આવી કેવળ જ્ઞાનની સમૃદ્ધિ ધરાવે છે એનો શેઠ ધણી કેવો? એમ પર્યાયનો મહિમા તો દ્રવ્યના મહિમા કરવા ખાતર કર્યો છે. તો દ્રવ કેવડું? આવી કેવળ જ્ઞાનની પર્યાય પણ દ્રવ્યાશ્રય પ્રગટતી હોય તો દ્રવ કેવડું? એની એ દ્રવ્યના વર્તમાન વર્તતા સાથે સન્મુખ થઈને પ્રગટ થતું હોય તો ત્રિકાળી કેવડું? એ કારણ શુદ્ધ પર્યાય ત્યાંથી દીધી છે. એક વર્તમાન વર્તતા ત્રિકાળીના વર્તમાન વર્તતાની સન્મુખ થતા જ્ઞાન ને કેવળ જ્ઞાન ફાટે તો ત્રિકાળીનું સામર્થ્ય કેટલું? એ વર્તમાન આ તો ઉપલી સ્થિતિ થઈ, વર્તમાન વર્તતું એ તો એનું જ્ઞાન કેટલું ત્રિકાળીનું? એમ મહિમા કરવા માટે, મહિમા કરવાની અમુક પદ્ધતિ છે. પણ જેનો મહિમા થાય એને ચોટી પડે એવું ભૂલ ન થાય, એટલા માટે એને શુદ્ધ પર્યાયથી પણ ભેજ્ઞાન કરવું એમ કહેવાય. ખરેખર એનો કોઈ અભાવ, રાગનો ભેજ્ઞાન કરીને અભાવ કરવાની વાત છે, એમ કેવળ જ્ઞાન આદિનો અભાવ કરવાનો વિષય ત્યાં નથી. આમાં શું છે કે જેને શરૂઆત છે એને તો હજી સ્વદ્રવ્યનો આશ્રયનો પ્રશ્ન નથી. શરૂઆત ને તો એટલી જ વાત છે કે હું દોષમાં એટલે કે દુઃખમાં ઊભો છું ત્યાંથી મારે છૂટી જવું છે. શું મને અત્યારે વર્તમાન પરિસ્થિતિ મંજૂર નથી મારી, કેમ કે એમાં દોષ છે ને એમાં દુઃખ છે, તો મારે એમાંથી છૂટવું તો કેટલું છૂટવું? તો કે પૂરેપૂરું. એટલે આટલી વાત અવસ્થા અપેક્ષિત છે. એમાંથી દ્રવ્યનું સંશોધન ઊભું થાય છે કે એવી સહજતા દશાની ક્યારે રહે કે જેમાં એક અંશે દોષની ઉત્પત્તિ ન થાય ને પૂર્ણ શુદ્ધિ હોય, એવું કોઈ આશ્રય સ્થાન છે આ તો ચલિત વસ્તુ છે, પર્યાય તો પલટતી જાય છે, ફરતી જાય છે, પલટતી જાય છે, ફરતી જાય છે. ક્યારેક દોષ વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે. તો એનું આશ્રય સ્થાન ત્રિકાળી જે શુદ્ધ છે એ ત્યારે એની શોધ શરૂ થાય છે અને એના નિશ્ચય સુધી પહોંચે છે. એ શોધમાં લગ્ની વગેરે, જિજ્ઞાસા વગેરે ઉત્પન્ન થાય, અવલોકન વગેરે, ત્રિકાળીની શોધમાં. અને જયારે એનો પત્તો લાગે ત્યારે આશ્રય સ્થાન એને મળે, એમ વાત છે. એવી રીતે કોઈ તો ગુરુદેવને જઈને પૂછેલું, કેમકે આ વાત તો બહુ જૂની થઈ ગયેલી, પછી ગુરુદેવે ક્યારેય ચર્ચામાં લેતા નહીં. પૂર્ણતાના લક્ષ્ય વાળી બહુ શરૂઆતમાં કાઢેલી, એમાં 95 સાલમાં 96 સાલમાં જે આત્મસિદ્ધિના પ્રવચનો થયા છે એમાં 80 ગાથાથી, આત્મસિદ્ધિની 80 ગાથામાંથી એ વાતની શરૂઆત કરી. સાંભળા હમણાં વંચાઈ ગયા ને શું, અને અવારનવાર વાત કરી છે. તો 95-96 પછી તો ક્યારે કરી છે આપણને ખબર નથી, પણ હું તો 13-14 સાલથી આવું છું ત્યારે સૂત્ર વાંચ્યું, પણ ક્યાંય ચર્ચા તો હતી નહીં એની. એટલે પછી અમારે અંદર અંદર બધા ભાઈઓ અને મુમુક્ષુઓને ચર્ચા થાય ત્યારે પૂર્ણતાના લક્ષ્યની વાત ચાલે. તો કે પણ આપણે તો હવે ત્રિકાળીનો આશ્રય લેવાની વાત સમજ્યા છીએ, ત્યાં પર્યાયની વાત કેમ તમે લાવો વચ્ચે? પણ ગુરુદેવ બિરાજે છે, આપણે ગુરુદેવને પૂછવું જોઈએ કીધું. તો વાત તો ગુરુદેવની છે, સૂત્ર તો એમણે આપ્યું છે, નીચે ગુરુદેવનું નામ લખ્યું છે પેન્ટ કર્યા પછી નીચે. આમ તો ખોદેલા છે અક્ષર હો દિવાલમાં. ગુરુદેવને પૂછ્યું કોઈ ઇન્ડિયન એરલાઇન વાળા, કાંતિભાઈ બહુ ચર્ચા થતી દિવસોમાં. ત્રિકાળી દ્રવ પૂર્ણતાના લક્ષ્ય એટલે ત્રિકાળીના લક્ષ્ય વાત હોવી જોઈએ ને. તો દ્રવ દ્રષ્ટિ પ્રકાશ તમે વાંચ્યા પછી બધું એ હું જ એવું છે કીધું. એ પેલા તો હજી ત્રિકાળી કોઈને હુદતો નહોતો અહીંયા, પણ ગુરુદેવને પૂછી લ્યો ને, આવ્યા પૂછીને પાછા. વાત તો તમારી બરાબર છે, ગુરુદેવ એમ કે છે કે અહીંયા ત્રિકાળી દ્રવની વાત નથી, અહીંયા પર્યાયની વાત છે, મોક્ષની પર્યાયની વાત છે આયા. અને એટલા માટે 17,000 ગાથામાં મોક્ષાર્થી લીધો છે. કોણ ભેદ જ્ઞાન કરે? મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાન કરે એમ લીધું છે. ત્યાં મોક્ષાર્થી શબ્દ શું કરવો આપણે? પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય છે એને મોક્ષાર્થી. આત્માર્થી શબ્દ નથી લીધો, નહીતર તો મોક્ષાર્થી થાય તે આત્માર્થી હોય છે. પણ આત્માર્થી શબ્દ નો વાપરો, મોક્ષાર્થી શબ્દ શું કરવા વાપરો? એને મોક્ષનું ધ્યેય છે, મોક્ષનું લક્ષ્ય છે, એ ભેદ જ્ઞાન કરી શકે છે, એ અવલોકનનો પ્રયોગ કરી શકે છે, બીજો નહીં કરી શકે એમ કેવું છે. ત્યાં એ ક્રમ સૂચવો છે. ત્યાં ગુરુદેવ ઉત્તર આપ્યો છે. એ તો પછી અમારે ચર્ચા થઈ, પછી હમણાં જયપુરથી આ પુસ્તક પ્રકાશિત થયું છે, પણ ગુરુદેવની ચર્ચાનું શું નામ આપ્યું છે? હે, જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી ટાઈટલ નામ આપ્યું છે. અત્યારે તેનું ગુજરાતી થઈ ગયું છે રાજકોટથી, પણ મૂળ હિન્દીમાં એ લોકોએ જયપુરથી પ્રકાશિત કર્યું છે. મને 5-6 વર્ષ પહેલાં ઘાટકોપર વાંચનમાં ગયો હતો, 6-7 વર્ષ પહેલાં ભરતભાઈએ દેખાડ્યું મને, એટલે જમવા ગયા હતા. મને કે આ પૂર્ણતાને લક્ષ્યને શરૂઆતમાં કહું કે ગુરુદેવને પ્રશ્નો પૂછ્યો છે કે આ પૂર્ણતામાં દ્રવ્ય લેવું કે પર્યાય લેવી, પૂર્ણ દ્રવ્ય લેવું પૂર્ણ પર્યાય લેવી. ગુરુદેવ અહીંયા ઉતર્યા પછી પર્યાયનો તમે કહો છો એવું છે, ત્યાં તરતા અમારે ચાલેલી બરાબર એને ગોતી નાખ્યું. અને આ તો ઘણા વર્ષ પહેલાં ગુરુદેવે એમ જ ઉત્તર આપ્યો છે, ઘણા 10 વર્ષ પહેલાં આપ્યો છે ને હમણાં આપેલો જ છે. એટલે ગુરુદેવ પાસે સ્પષ્ટ થઈ ગયેલો વિષય છે અને એ વસ્તુ સ્થિતિ પણ એમ જ છે. કોઈ પણ જાતનો પ્રારંભ જોવામાં આવે તો હવે આપણે વિચારીએ વાસ્તવિકપણે કે જે જીવ શરૂઆત કરવા માંગે છે એને જે ત્રિકાળી દ્રવ્ય અંધતત્વ સ્વરૂપ છે એનો ક્યાં પત્તો છે તે લક્ષ્ય કરે, એના લક્ષ્ય શરૂઆત કરે. પણ એનો પત્તો જ ક્યાં છે એની પાસે? એને ખબર નથી દ્રવ્ય ચીજ શું છે, એ સ્વભાવની ક્યાં એને ખબર છે? તો શરૂઆત કેવી રીતે કરે? જ્યારે સ્વભાવની ખબર નથી તો એના લક્ષ્ય શરૂઆત કેવી રીતે કરે? માટે અહીંયા પૂર્ણતાના લક્ષ્ય દ્રવ્ય નથી, પણ પોતાને પોતે જ્યાં ઊભો છે એવી જે અશુદ્ધિ એનો અભાવ માગે છે, પોતે જે દુઃખમાં ઊભો છે એનો સર્વાંશે અભાવ માગે છે, એનું નામ પૂર્ણતા છે. સર્વાંશે અભાવ એનું નામ પૂર્ણપણે સદભાવ એમ છે. એમાંથી પૂર્ણતા કાઢી છે, અસ્થિવાચક કાઢી છે. મૂળ તો જ્યાં ઊભો છે એનો નિષેધ આવે છે, એને આ ન જોઈએ, આ ન જોઈએ, અત્યારે જે દુઃખ છે ને અત્યારે દોષ છે મારે ન જોઈએ, બિલકુલ ન જોઈએ, એક કણ ન જોઈએ. કેમ કે કલંક છે જીવને માથે, એ કલંક છે. દોષ આવો એ જીવને માથે કલંક છે. કોણ જીવી છે કે હું કલંકિત હોઉં એવું કોણ ઈચ્છે? કલંક માથે કોણ ઈચ્છે? બિલકુલ ન ઈચ્છે. માટે અહીંયાથી પૂર્ણતા લીધી છે.
એ બરાબર
છે, એમ જ આવે છે, બધાને એવી રીતે જ આવે છે. શું અથવા એમ નથી, એ જે છે એ મોસ્ટ પ્રેક્ટિકલ વિષય છે. એવી રીતે જ શરૂઆત થાય છે, જેને શરૂઆત થાય છે ને એવી રીતે થાય. એ સિવાય એની જે ભાવનાને તાલાવેલી ને જિજ્ઞાસા અને અવલોકન જે ચાલવા, એ ચાલે જ નહીં કોઈ રીતે. મોક્ષમાં પછી માણસ કેવી રીતે ચાલે છે? ઉપદેશ તો બધો સારો છે ને, વાત બધી સારી સારી જ લે ઉપદેશની, પણ ચાલે એવું ભાંગડે એમ ન ચાલે. આ તો વ્યવસ્થિત નિયત એપ્રોચ છે એકદમ, શું એની વ્યવસ્થા છે, અને બરાબર પ્રારંભથી માંડીને ઠેઠ મોક્ષમાર્ગ સુધી પહોંચે સમ્યક દર્શન સુધી, ત્યાં સુધી એની વ્યવસ્થા ક્રમ નિયમિત પ્રણે સમજી લેવી જોઈએ. એનો ક્રમનો નિયમ છે, નહીંતર ક્રમ વિપર્યાસ થાય છે, અને એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. એટલે ક્રમ વિપરીતપણું છે, ત્યાં ક્રમનો વિપરીતપણું પણ ન ચાલે. બીજું તો વિપરીતપણું ન ચાલે, પણ ક્રમમાં પણ વિપરીતપણું ન ચાલે. જેમ શેરામાં પેલા લોટ ગમે ન શેકાય એવું છે આની અંદર. આ તો સાયન્સ છે ને, ગુણદોષ નો સાયન્સ છે, અને આત્મા પોતે ગુણધર્મ વાળો વૈજ્ઞાનિક પદાર્થ છે, અને સુખ દુઃખ એની રિઝલ્ટેડ પોઝિશન છે એક્શન રિએક્શનની. એટલે એનું વિજ્ઞાન જેમ છે એમ ન સમજાય તો પછી તો કોઈ રીતે ગમે તેમ ચાલે, ઉપદેશ સારો લાગે તો ઉભાંગડે ચાલે, તો કઈ પત્તો લાગે એવું નથી. એટલે આશ્રય તો હજી પરદ્રવ્ય નો વર્તે છે, પણ એને એને પૂર્ણ શુદ્ધ જેને થવું છે એ એવું એક આશ્રય સ્થાન ગોતે છે કે જેને જેના આધારે એ સહેજપણે એમને એમ રહી જાય શુદ્ધપણે, અને દોષ જ પ્રગટ ન થાય એવું કંઈક ગોતે છે. એ શોધના સ્વભાવની છે. હવે બીજું શું છે કે જે સ્વભાવનો નિશ્ચય અથવા શોધ કે ઓળખાણ છે એમાં દ્રવ્યશ્રુત લીધું છે અમૃતચંદ્રાચાર્ય, કે પ્રથમ તો શ્રુતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. તો શ્રુતજ્ઞાન છે એ ઉપલબ્ધ છે, એટલે શોધ કરનારને શ્રુતજ્ઞાનથી મદદ મળે છે કે તારે ક્યાં શોધ કરવાની છે, કેવી રીતે શોધ કરવાની છે, તે એને શ્રુતજ્ઞાનથી અનુભવી પુરુષોના વચનો છે. શ્રુતજ્ઞાન એટલે શું કે અનુભવી પુરુષોના અનુભવ પદ્ધતિ દ્વારા, અનુભવપૂર્ણ વચનો દ્વારા જેમાં અનુભવ વ્યક્ત થયો છે તેને શ્રુતજ્ઞાન કહીએ. આ શ્રુતજ્ઞાનની પરિભાષા છે. પ્રસિદ્ધ થયો છે એનું નામ શ્રુતજ્ઞાન છે. તો એ અનુભવ પ્રધાનતાથી શ્રુતજ્ઞાનની આ પરિભાષા છે, એની મદદ મળે છે. એટલે એ જીવને અનુભવી પુરુષોનું રિઝલ્ટ છે, અનુભવ પુરુષોની સૂચનાઓ છે, એ બધું શ્રુતજ્ઞાનમાંથી મળે છે. એટલે પોતાની શોધમાં એને એ સમજી સમજીને લાગુ કરતો જાય છે, સમજી સમજીને લાગુ કરતો જાય છે, એટલે તરત મળે છે. વાર નથી લાગતી, કેટલી 6 મહિના નથી લાગતા એમ કે છે. 6 મહિના બરાબર કામ કરીને આવડી મોટી જિંદગીમાં 6 મહિના નથી તારી પાસે એમ કે છે. 6 મહિના નહીં લાગે, 6 મહિના તો મેક્સિમમ પીરિયડ છે, બાકી તો એથી સહેલું. એનો ધ્યેય તો એ છે ને, પૂર્ણ શુદ્ધ થવાનો છે ને, માટે એટલે વાંધો નથી આવતો. તો ધ્યેય બરાબર હોય પછી એનું સાધન ખોટું ન થાય, ખોટું ન આવે. ને ખોટું આવે તો એને તરત ખબર પડી જાય, ભાવનાની ઠેસ વાગે ને ભાવના, એટલે તરત ખબર પડી જાય. પછી તો શું છે કે જે આ પૂર્ણતાના લક્ષ્ય જે ભાવના ઉત્પન્ન થઈ, જે લગ્ન ઉત્પન્ન થઈ, જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, એના એ અજ્ઞાન અંધકારમાં ઉભેલો હોવા છતાં એના હાથમાં એક ટોર્ચ આવી જાય છે. ઘોર અંધકારમાં માણસ હોય પણ એક બેટરી હાથમાં હોય બે સેલ ને કોઈ જોઈ જોઈને પગ મૂકે, ભાઈ આ બાજુ સાપ આવેલો જાય છે, આ બાજુ તો કે મીછી આવેલા જાય છે, આ બાજુ કે કાંટા પીડ્યા છે, અહીંયા પગ મૂકો. એક ટોર્ચ હાથમાં હોય ને તો એ સહી સલામત રીતે પગલું ભરે, એમ એને પોતાનું જે પ્રયોજન છે પૂર્ણ શુદ્ધિનું, એ પ્રયોજનનો દ્રષ્ટિકોણ એનો બહુ તીક્ષ્ણ, તીખો અને સૂક્ષ્મ થઈ જાય છે. આ એક એની પર્યાયની અંદર વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ વિવેક એની પાસે જાગૃત થાય છે. મારા પ્રયોજનની વાત કેટલી, મારા પ્રયોજનની વાત કેટલી, શું? હવે એનો એક પ્રશ્ન તો હું મારી ચર્ચાઓ બહુ ચાલેલી છે, મુમુક્ષુભાઈ પૂછ્યું કે કારણશુદ્ધ પર્યાયનું આજ વ્યાખ્યાન ગુરુદેવનું બહુ સરસ આવ્યું. ગુરુદેવનું આજ કઈ કારણશુદ્ધ નિયમ સાથે 15મી ગાથા ચાલતી હતી, ગુરુદેવ વ્યાખ્યાન કરે એટલે પછી એમાં તો ક્યાંય કહેવાનું રહ્યું, વચનાતીત વિષય છે એ તો ગુરુદેવનો, એ વચન અતિશય છે ને એમને, એમને તો એટલે ઓહો ઓહો બધા કરે, બાકી તો કોઈ એને વર્ણન કરવાનું તો કોઈ સાંભળનારને તો એ શક્તિ નથી, શું વર્ણન કરે. અમારા ઓલું પ્રયોજનની બહુ ચર્ચા ચાલે, તર્ક કાઢ્યો. હા, કારણશુદ્ધ પર્યાય પ્રયોજનભૂત વિષય છે કે અપ્રયોજનભૂત વિષય છે? ગુરુદેવાએ બહુ મિલાવ્યું ને બહુ મહિમા કર્યો. દ્રવદગ્રીને કેવું પડ્યું? અપ્રયોજનભૂત. શું? કારણશુદ્ધ પર્યાય અપ્રયોજનભૂત? હા, અપ્રયોજનભૂત. કેમ? ભેદ છે માટે. શું છે? ભેદ છે માટે. આવા ભેદનું જ્ઞાન તિરિયંચને થતું નથી પણ અનુભવ થઈ જાય છે. અરે મનુષ્યને ન થાય ને અનુભવ? આ તો 15મી ગાથામાં એક જ જગ્યાએ છે, બીજા કોઈ શાસ્ત્રમાં નથી. એની કિંમત ઘણી છે સમજે તો, પણ બધાને સમજાય ને સમજાય તો જ એને અનુભવ થાય એવું નથી. માટે અપ્રયોજન છે. એટલે પ્રયોજનનો જે દ્રષ્ટિકોણ છે એ બહુ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે. શું? અને એ સ્વભાવને શોધી કાઢે છે. અને સ્વભાવને શોધે છે ત્યારે એને આશ્રય સ્થાન મળે છે, ત્યારે એને લક્ષ બંધાણું, એ સ્વભાવનું લક્ષ બંધાણું. પછી ભેદ જ્ઞાન ચાલે છે, સ્વભાવ લક્ષ્ય ચાલે, વાંચન ચાલે, મનન ચાલે, ચિંતન ચાલે, શ્રવણ ચાલે, ભક્તિ ચાલે, ગમે તે. એ તો બધા શુભ ભાવ થયા વ્યવહારના, પણ અશુભ પર્યાયોમાં સંસારમાં પરિણમે ત્યારે પણ લક્ષ ન ફરે કોઈ દિવસ. લક્ષ ચીજ એવી છે, લક્ષ બદલાય નહીં એનું નામ જ લક્ષ, ફરે નહીં એનું નામ લક્ષ. એને જે વસ્તુ જોઈ લીધી ખસે નહીં, એવી વસ્તુ જોઈ છે, એવી વસ્તુ જોઈ છે એને, એ ખસેડી ખસેડે નહીં કોઈ દિવસ, ખસી શકે નહીં. ખસેડવી હોય તો ખસી શકે નહીં. આખે આખું અખંડ સિદ્ધપદ અંદરમાં બેઠેલો ભગવાન ભાઈઓ એને એને ભૂલે કેવી રીતે? એક ભૂતડું ફાળે તો એ સપન આવે છે ને એમાં, ભાઈ માટે છૂટી શકતો નથી. ઘણાને તો પાસ થઈ જાય છે, મને વળગી ગયું, પછી એને ગાંડા જેવી દશા થઈ જાય છે, કાંઈ વળગતું ફળગતું કાંઈ નથી. પણ એવી અસર એક સામાન્ય અસામાન્ય પરિસ્થિતિ જોવે તો માણસને બહુ અસર થાય, તો સાક્ષાત પરમાત્માને જોવે એને શું અસર ન થાય? તો કયો એને સંસ્કાર ન પડે એ પ્રશ્ન ક્યાં રહે છે? એને બધી અસર થઈ ગઈ, પછી તો એ જે ઉપડે છે એ તો ગણતરીના દિવસોમાં, અને સુગાનીજી જેવા તો ગણતરીના કલાકોમાં અનુભવ લઈ લે છે. શું? અનુભવમાં આવી જાય છે, વાર નથી લાગતી. એમ કહે તો પછી પછી બીજું દેખાતું જ નથી, હરતા ફરતા પ્રગટ હરિ દેખું, એના જેવી વાત છે એ પછી. શું? સ્મૃતિ વિસ્મૃતિ થી પર છે, એને સ્મરણ કરવું પડે એમ નથી. શું? લક્ષ છે તો ફરવાની ચીજ જ નથી. શું?
નિશ્ચળ એટલે ધ્રુવ,
ચલિત નથી થતો, પર્યાય ચલિત થાય છે, સ્વભાવ ચલિત નથી થતો. એમને પર્યાય ફરતી જાય છે, એમને નજરિયા છે, એટલે તેને ભગવાન આત્મા કહી દીધા છે. મૃત્યુ સંબંધિત એમની કેટલી તૈયારી હતી એ કુદરતી આવી ગયું છે. પહેલે સે શરીર સે ભિન્નતા કા જિસને અભ્યાસ કિયા હૈ, ક્યાં પ્રયોગાત્મક વિકલ્પાત્મક નહીં, એટલે ત્યાં કૌંસ મૂક્યો છે કે શરીર થી ભિન્ન છો એવા વિકલ્પ કર્યા કરે, વિકલ્પ કર્યા કરે એ વાત નથી આયા. પહેલે સે શરીર સે ભિન્નતા કા જિસને પ્રયોગાત્મક અભ્યાસ કિયા હૈ વોહી મરણ સમય પુરુષાર્થ મે ટીક સકતા હૈ. કેમ કે એ વખતે તો વેદના પ્રાણ છૂટે ત્યારે આવે છે, કોઈને લાંબો કાળ રહે છે, કોઈને ટૂંકો કાળ રહે છે, પણ તીવ્ર વેદનામાંથી જીવ પસાર થાય છે, એની સામે પુરુષાર્થનો ક્યારે ટકે કે પ્રયોગાત્મક પ્રેક્ટિકલ સાઈડથી આત્માને કેળવો હોય તો વેદ જ્ઞાનમાં, નહીતર એ ટકી શકે નહીં. પ્રયોગ કરી શકે છે, વેદ જ્ઞાનનો પ્રયોગ મુમુક્ષુ કરી શકે છે, અને એ પ્રયોગ કરવામાં જેટલે અંશે પ્રયોગની પ્રેક્ટિસ એની ચાલે એટલો એને લાભ છે, જેટલી પ્રેક્ટિસ ચાલે એટલો લાભ. કેમ કે એટલું જ્ઞાન કેળવાય છે, એટલો આત્મા કેળવાય છે. આ ભિન્નતાનો પ્રયોગ સમજવું નહીં, હા હા લાગવું. પ્રયોગમાં અને વિચારમાં શું ફેર છે? સમજવામાં કે સમજવામાં લાગતું નથી ને પ્રયોગમાં લાગે છે, આ ફેર છે. એટલે એને લાગવા માંડે, હા એવું લાગવું, પરપણાનું લાગવું, પોતાપણાનું નહીં લાગવું, એમ એ જાતનો પ્રયોગ શરૂ થાય છે. હા થઈ શકે છે, થઈ શકે છે. કેમ કે જ્ઞાન છે એ શરીર રૂપે નથી, ને શરીર છે એ જ્ઞાન રૂપે નથી. એકલા જ્ઞાનમાં, માત્ર જ્ઞાનમાં સો પણ લેતા શરીર ખોખું લાગે, લાગે પણ અભ્યાસ થોડું પ્રેક્ટિસ થોડું થઈ શકે છે, બરાબર થઈ શકે છે. એટલે કહે છે કે પહેલે છે એટલે મુમુક્ષુ ને સર, પહેલે છે શરીર સે ભિન્નતા કા જિસને પ્રયોગાત્મક અભ્યાસ કિયા હૈ વોહી મરણ સમય ટિક સકતા હૈ. જેટલો પ્રેક્ટિસ કરીને બળવાન થયો હોય એટલો ટકશે. શું જેટલી ઉપલબ્ધિ એટલી મૂડી, મૂડી એટલો એની તાકાત, એમ શું એ ટકી શકશે. ક્યોંકિ જિસકી જો રુચિ હોતી હૈ વહી મરણ કે સમય મુખ્ય હો જાતી હૈ. આ એક રુચિનું પ્રકરણ જ એવું છે કે મરણ સમયે જેને જેની રુચિ એ જ મુખ્ય થઈને ઊભું રહે. આખી જિંદગી જેને કુટુંબ પરિવારનો રસ લીધો હોય એ મરણ સમયે કુટુંબીઓને યાદ કરે, બોલાવો દીકરાને, બોલાવો દીકરાને, એવું ને બોલાવો, મારી દીકરીને બોલાવી લ્યો, મારા ફલાણા ભાઈને બોલાવી લ્યો, આને બોલાવી લ્યો, મારા જમાઈને બોલાવી લ્યો, હં જેવાઈને બોલાવી લ્યો. એ શું કે એને રુચિ કુટુંબની હતી, તે કુટુંબ જ મુખ્ય થાય એને. પછી ભલામણ કરવા માંડે, આમ કરજો, તેમ કરજો, હવે મારે તો કઈ ભરોસો નથી, ફલાણું છે પણ બધા સાચવીને રહેજો, બધાને એકબીજાને મદદ કરજો, ફલાણું કરજો. હું એ મરણ વખતે જેની રુચિ એને લીધી છે એ આવીને ઊભું રહેશે. દોઢ ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો છે આત્માની રુચિથી, તો આત્મા મુખ્ય થઈ જશે. એ વખતે કરવો નહીં પડે, સહેજે થઈ જશે, એ યોગ્યતા આવીને ઊભી રહે છે. રુચિથી જે યોગ્યતા ઉત્પન્ન થઈ હોય એ યોગ્યતા આવીને ઊભી રહે છે. શું એક ચમત્કારિક પ્રસંગ છે આ વિષયમાં, કે ગુરુદેવ એકવાર ભાવનગર પધારેલા, સવારે જમીને આટા મારતા હતા, ઉતરે હતા પ્રવીણભાઈ ત્યાં, પ્રવીણભાઈ ત્યાં ઉતારો હતો, એમાં ઘરમાં આટા મારતા હતા. કઈક હીરાલાલજી ની વાત નીકળી, હીરાલાલજી નથી એટલે કરું છે, કોઈ રૂડો જીવ છે કે શું કીધું, કોઈ રૂડો જીવ છે કે. મને નવાઈ લાગી, મને નવાઈ એટલા માટે લાગી કે મારે તો એમને પરિચય હતો, વેપારનો એટલો બધો રસ એમને એ દિવસોમાં, વેપારનો એટલો બધો રસ કે 12 મહિનામાં 9-10 મહિના એ 12 વેપાર ધંધા અર્થે ફરતા હોય, આપણે જેને રખડતા હોય એમ બી હાલે. શું અને અહીંયા રહેવાનું જો છો આ બાજુ, પછી અહીંયા જેટલો રે એટલો એને સત્સંગ રે, એટલો સોનગઢ આવે એ બધું પછી થાય ને. એમને જે મૃત્યુ સમયનો પ્રસંગ ગયો, એ બી પાટા નીચે આવી ગયા, સુચ્છા નથી એમને. નહીતર એ કહ્યું છે કે પાટા નીચે જાય ભેગો માણસ શોખથી બેભાન થઈ જાય, ઇન્જરી તો થવી હોય એટલી થાય, શું પણ શોખથી બેભાન થઈ જાય, કાં શોખથી મરી જાય, હાર્ટ ફેલ થઈ જાય શોખથી. એના બદલે એ સુદસાનમાં હતા પૂરા. નવાઈની વાત એ હતી કે હાથ કપાઈ ગયા પછી એ બરાબર સુદસાનમાં હતા. એટલે મેં પૂછ્યું એમને, મેં કીધું જેદી તમે નીચે વ્યા ગયા ત્યારે તમારે તમે કાંઈ કાંઈ ખ્યાલ હતો કે પછી એ વખતે કાંઈ ખ્યાલ જ નથી રહ્યો? તો કે મારા ઉપરથી ગાડી પસાર થઈ રહી છે એ મને ખ્યાલ આવ્યો ત્યારે મને, હું જ્ઞાયક છું, હું તો માત્ર જાણનાર જ છું, જ્ઞાયક જ છું, એટલો એક વિકલ્પ આવી ગયો હતો. પણ એ વિકલ્પમાં થોડો પ્રયોગનો અંશ ભળેલો, પોતાનું જે જ્ઞાન, એ જ્ઞાનને સહેજ લક્ષમાં લઈને જાણનાર છું એમ આવી ગયેલો. એટલો કાળ જે છે આ જુઓ જ્ઞાયકનો ચમત્કાર, આને આનું નામ કહેવાય. બેશુદ્ધ ન થયા, બેશુદ્ધ ન થયા, હાથ વાગ્યા થી અને જે એક્સિડન્ટ થયો હતો એ પરોડિયાના 4 વાગ્યા સુધી અમારે તત્વ ચર્ચા ચાલી છે. બચે એવું તો હતું નહીં, પરિસ્થિતિ તો ઘણી ખરાબ હતી, એટલે ઊંઘ આવવાનો કઈ પ્રશ્ન નહોતો. પણ સુદસાન પાકે ચર્ચા ફરીને કયો, પ્રસન્નતા ઘણી કરે સાંભળીને. કોઈ ન્યાય લોજિક ન લઈએ, એકલો આત્મભાવના અને ચૈતન્યને ઘૂંટવાને વિષય લેતા હતા. શું અસ્તિત્વ ગ્રહણનો, જો તમારા જ્ઞાનમાં વેદના નથી, વેદનામાં જ્ઞાન નથી, શરીરમાં વેદના શરીરની પર્યાય છે, જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે. શું જ્ઞાન તો એકલું ચૈતન 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 ભણે જ જાય છે, બહુ પ્રસન્નતા કરે. પણ એ બધું સુચ્છા નથી તો વ્યવહાર હોય તો શું થાય. અને ગુરુદેવની ભક્તિ બહુ આવે ને, એમ રિસર કે મુજે કુછ હો ગયા હા તો મેરે તો તત્વ પ્રચાર મેં સબ મેરા મેરે પાંતિ મેં જો સંપત્તિ રહે જાય વો તત્વ પ્રચાર મેં લગા દેની હૈ આપ બોલ દેના મેરે પરિવાર કો. બધા વિચારો બહુ સારા જ આવ્યા છે, મારા છોકરાઓને બોલાવને અને બૈરાવને બોલાવને, કાંઈ એક એક વખત યાદ નથી કર્યા 4 વાગ્યા સુધી. અને કે જો બચી જાઓ તો સવારને 5 વાગ્યાની ફ્લાઇટ જયપુરથી અમદાવાદની ઉપડે છે, સીધું અમદાવાદ જવું છે, કાલ સવારે ગુરુદેવ અમદાવાદ પધારવાના છે, મને ખબર છે કે એને ખબર હતી તમને સવારમાં દર્શન થશે ગુરુદેવને, એને ખબર નથી કે અહીંથી 2 મહિના સુધી નીકળવા નહીં દે. પણ એને ભક્તિના ભાવ એટલા બધા હતા, કાલ સવારને પડે તો 5 વાગ્યાની ફ્લાઇટમાં આ લોકો પાટાપિંડી કરી લીધી એટલે આપણે ઉપડી જવું છે કે શું. બધા પરિણામ એને ભક્તિના આત્માના ભાઈ બધા ક્યાંથી, કે મરણ સમયે યોગ્યતા હાજર થાય છે, શું ખબર ન પડે. યોગ્યતાનો વિષય એવો છે, બહુ ઊંડો વિષય છે, એ તો એક જ્ઞાનીઓ જ નો જ એક સ્વતંત્ર વિષય છે, જ્ઞાનના અતિશયનો એક સ્વતંત્ર વિષય છે, ઉપરની પર્યાયમાંથી કાંઈ ન લાગે. અને યોગ્યતાને એટલી ઊંડેથી પકડે એમ લાગે કે નહીં કોઈક જીવ છે આ રોડો, ઘરે વખતે ખબર પડે. તમે રોજ ઓરડાની અંદર લાઠી ચલાવો, તરવાર ઘુમાવો, કોઈક મારવા આવે ત્યારે ન ચલાવી શકો તો એ કઈ શીખ્યાનો અર્થ નથી ને. ત્યારે એનો ઉપયોગ ક્યારે, હુમલો થાય તારે. આજે ઉદય વખતે કામ કરે એ જ્ઞાન સાચું, હાજર થાય એ જ્ઞાન સાચું, એ યોગ્યતા સાચી. શું ઉદય વખતે કામ કરે? અને આ તો મરણનો ઉદય છે, એ છેલ્લી હદની નો હુમલો છે. શું એટલે એમણે એ વાત લીધી છે કે જિસકી જો રુચિ હોતી હૈ વહી મરણ કે સમય મુખ્ય હો જાતી હૈ, કુદરતી આવીને ઉભું રહે. શું અથવા જિસને પહેલે છે, કેમ કે ત્યાં તો વિચાર કરવાનો સમય જ નથી કે કઈ ગોઠવીને કરે, ત્યાં તો જે હોય એ યોગ્યતા જ બહાર આવે છે. દેહ અથવા જિસને પહેલે છે ભિન્નતા કા અભ્યાસ ક્યા હૈ વહી ટીક સકેગા. ઉત્કૃષ્ટ પાત્ર હોવે, હવે પાત્રતાનો જુદો વાત લીધી છે, કોઈ મુમુક્ષુ જીવ છે અથવા જ્ઞાની છે, ઉત્કૃષ્ટ પાત્ર છે, જિસકી એક આધ ભાવ મેં મુક્તિ હોને વાલી હો, એકાદ ભાવમાં જે એને તો નિર્વિકલ્પ સમાધિ રહી શકતા હૈ. આ ગુરુદેવે ત્યાંથી એમનું વિકાપતારી પણ પકડ્યું છે, અહીંથી પકડ્યું છે, એને ક્યાંથી આવી ગયું? શાસ્ત્રમાં તો કઈ આવી વાત આવતી નથી. મરણ સમયે શુદ્ધ ઉપયોગમાં આવે એ એકાવતારી હોય એ ક્યાંથી વાત આવી? પૂરી તૈયારી હતી, એક વાર મૃત્યુનો સમય આવે તે દિવસે હું શુદ્ધ ઉપયોગમાં આવીશ. પુરુષાર્થ બહુ સારો હતો, પુરુષાર્થની લાઈન અસાધારણ હતી. એ બધું એમણે જે કુદરતી ચર્ચામાં આવ્યું છે ને, એ એના આત્મામાંથી નીકળેલી વાત છે. આ શાસ્ત્ર આવી રીતે બને છે, આત્મામાંથી નીકળે એનું નામ શાસ્ત્ર. એટલે ગુરુદેવ કીધું કે આ તો શાસ્ત્ર છે, કે અને શાસ્ત્ર કીધું છે ત્રિદૃષ્ટિ પ્રકાશ એ અહીંથી કાઢ્યું છે. હોય શકે છે, એક અવતારી હતા એટલે હોય શકે. નિયમ તો આપણને ખબર નથી, પણ એમ એમના આત્મામાંથી આવ્યું છે, એમના આત્મામાંથી આવ્યું છે. ઉત્કૃષ્ટ પાત્ર હોય કે જ્ઞાની હોય તો એકદમ સાવધાન થઈ જાય એમાં તો પ્રશ્ન જ નથી. ખ્યાલ આવે કે હવે છેલ્લો સમય છે એટલે ઉપયોગ બધે થી સંકેલી લઈએ અને એકદમ સાવધાન થઈ જાય એમાં તો કઈ પ્રશ્ન જ નથી. હા, એમાં તો કઈ પ્રશ્ન જ નથી, એ તો યોગ્યતાનો સ્વભાવ જ એવો છે. શું બધે તે સમેટી લે ઉપયોગ, હવે અત્યારે કોઈ વાત નથી, આ આત્મા સિવાય બીજી કોઈ એમાં વાત નથી, આવી જ જાય. તો ઘણી તૈયારી બહુ સારી તૈયારી છે. મૃત્યુના બોલ એમની ચર્ચામાં આવ્યા છે એ બતાવે છે કે એની તૈયારી કેટલી હતી. છેલ્લે દિવસે શ્રીમદ ના ગ્રંથ માંથી સ્વાધ્યાય કર્યો છે પાછા. હા, રમેશભાઈ કહેતા હતા, રમેશભાઈ બે જ હતા ને ઘરે, તો કુમુદબેન ને રમેશભાઈ બે જ હતા. એકાદ સમય એક આધ ભાવ મેં મુક્તિ હોને વાલી હો વહી તો નિર્વિકલ્પ સમાધિ રખ સકતા હૈ. ઉસસે નીચે એટલે કમ યોગ્યતા વાલે કો વિકલ્પપૂર્વક આત્મલક્ષ્ય સહિત, વિકલ્પપૂર્વક એટલે એકલો વિકલ્પ ને આત્મલક્ષ્ય સહિત ઇસી તત્વ કી દ્રઢતા કા ચિંતવન ચલતા હૈ. ઉસસે નીચે વાલે કો દેવગુરુ શાસ્ત્ર કી ગુરુ કી ભક્તિ કા ભી વિકલ્પ આ સકતા હૈ આતા હૈ. ઓર સાધક કો તો એટલે જ્ઞાની સાધક છે એને તો આકરી તીવ્ર વેદના આદિ હો, કુછ ભી ન ચલે એટલે શુદ્ધોપયોગ કદાચ ન થાય એવી તીવ્ર વેદના હોય કે શુદ્ધોપયોગમાં ન આવે, ઉપયોગ વેદનામાં ખેંચાઈ જતો હોય, તો ભી ધ્રુવ તત્વ કી અધિકતા તો છૂટતી હી નહીં. એની જે પરિણતિમાં અધિકતા છે એ અધિકતા તો છૂટે જ નહીં, એ અધિકતામાં અધિકતામાં જ દેહ ત્યાગ થાય. એમ કે બહુ સારો બોલ લીધો છે.
જય હો, જય હો, જય હો.